સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમ નંબર 196 પ્રસારણ તારીખ 2 ડિસેમ્બર 2010. આવતા પછી ફરી પાછા ખેતીકામમાં વ્યસ્ત બની ગયેલા મારા ખેડૂત ભાઈ બહેનોને ગૌરીના નમસ્કાર.
નમસ્તે ઉમાબેન.
એ આવો આવો. નમસ્તે. તમે મુકેશભાઈ જ ને?
હા, હું મુકેશ જ છું. પણ તમે ઉમાબેન ના બેન તો નહીં?
હા, બરાબર બરાબર. ઓળખી. આવો આવો, બેસો બેસો.
ગૌરીબેન, આ તો નર્યા પ્રશ્નો જ પ્રશ્નો લઈને આવ્યો છું ભાઈ.
તો એમાં શું છે મુકેશભાઈ, આપણે એના ઉકેલની ચર્ચા કરીશું. અને વળી મારી જેમ જ ખેતીવાડીનું ભણેલા પેલા શંભુરામ પણ આવતા જ હશે, એટલે એ પણ એમાં મદદ કરવાના જ છે.
હા, આવતા હશે. નહીં, આવી ગયો છું. નમસ્તે ખેડૂત મિત્રો.
નમસ્તે.
માફ કરજો, થોડું મોડું થઈ ગયું.
એ આવો આવો શંભુરામ. હું અને આ મુકેશ ભાઈ તમારી જ વાત કરતા હતા.
નમસ્તે શંભુભાઈ.
નમસ્તે. નમસ્તે
ભાઈ. હું તો એટલી બધી ચિંતામાં પડી ગયો છું ને કે હવે આગળ શું કરવું ને એ જ સમજાતું નહીં. બોલો
મુકેશભાઈ, તમારી જેમ કેટલાય ખેડૂત મિત્રોને આ જ ચિંતા થવા લાગી છે. અને એ નાના નાના ખેડૂતોની સૌથી વધુ ચિંતા DSC અને સજ્જતા સંઘને થઈ રહી છે.
અરે પણ એક જિલ્લો બાકી નહીં રહ્યો. જો કપાસ ફેલ થઈ ગયો છે તો ખરામાં પડેલી મગફળી બટાઈ જઈ છે. તો આમ ઉત્તર ગુજરાત ને કચ્છમાં કઠોળ ને દિવેલોમાં સુકારોનો સડો બેઠો છે.
મુકેશભાઈ, અને શાકભાજી વાળાની પણ એવી જ ફરિયાદ છે. કોબી, ફુલાવર, મરચી અને રીંગણીમાં પણ રોગ અને જીવાત આવ્યા છે. બોલો.
પણ ગૌરી, ગયા વખતે ઉમાબેને કહેલા શબ્દો યાદ કરવાની જરૂર છે. એમણે અને શંકરભાઈએ એટલું જ કહ્યું છે કે હવે આળસ ખંખેરીને જેટલો ઉભો પાક બચી શકે એમ હોય એને જ બચાવવાના ઉપાય કરવાના, અને બાકીની જમીન ફરી ખેડી કોરી પડવા દઈ ફરીથી ઘઉં, જીરું કે ચણા જેવા ટૂંકા ગાળાના, એટલે કે 3-3.5 મહિને પાકે એવા પાકો વાવી જ દેવાના.
શંભુભાઈ, સૌથી વધારે માર પેલા કપાસ વાળાને પડ્યો છે ભાઈ.
એમ તો સરકારે પણ જિલ્લાવાર નુકસાનની મોજણી શરૂ કરાવી જ દીધી છે. એટલે પહેલું કામ તો એ જ કરવાનું કે આપણા ગામમાં થયેલા નુકસાનની વિગતો તલાટી કે ગ્રામ સેવકની મદદથી તાલુકાના ખેતીવાડી વિસ્તરણ અધિકારી સુધી પહોંચતી કરી જ દેવાની. બરાબર ને
ગૌરીબુન? આ સરકારની સહાય તો પેલા ઊંટના લબડતા હોડ જેવી છે ભાઈ. એ મળે ને ત્યાં સુધીમાં તો કેટલી વાર સીઝને બદલાઈ જાય.
પણ મુકેશભાઈ, એટલે તો પરેશભાઈ ને ડોક્ટર પરાશરાજી કહે છે કે હવે રાહ જોવા રહેશો જ નહીં. તડકો નીકળ્યા પછી એવું લાગે કે ઊભા પાકમાં નવા પાન અને ફૂલ કે ફાલ આવવા માંડ્યા છે તો જ એમાં પ્રવાહી ખાતર, ફૂગનાશક અને જંતુનાશક દવા તથા સૂક્ષ્મ પોષક તત્વોનો ખર્ચ કરવો, નહીતર નહીં.
બિલકુલ બરાબર છે. નહીતર સુકાઈ ગયેલો કે બગડી ગયેલો પાક કાઢી જ નાખવાનો, અને ખેડ્યા પછી 2-4 દિવસ જમીન કોરી પડવા દઈ ફરી પાછો શિયાળુ પાક વાવી દેવાનો.
બરાબર છે.
પણ ગૌરીબુન, હવે તો રાયડો વાવી શકાય એમ નહીં. બોલો, એ વાવવાનો સમય વીતી ગયો છે હવે તો.
બરાબર છે મુકેશભાઈ, રાયડો ના વાવી શકાય. પણ હજી તો શિયાળાના જ પૂરા 3 મહિના બાકી છે. 110 કે 115 દિવસે પાકે એવો પાક વાવીએ તો હોળી આવતા આવતા તો એ પાકી જાય, અને ઉનાળુ પાક લેવો હોય તો એ પણ લઈ શકાય.
લ્યા ભાઈ, ખેડૂત આટલું લાંબુ વિચારતો હોત તો પછી જોઈતું તું શું. હે, પણ કઉ છું ગૌરીબુન, અમે પણ ને ઇનાજ ગીત ગાનારા છે ભાઈ.
મુકેશભાઈ, આધુનિક ખેતીમાં આપણે પણ બદલાવવું જ પડશે. સાંભળો, અને હવે તો માહિતી મેળવવાના કેટલા બધા સાધન છે. તમે છાપા, રેડિયો કે ટેલિવિઝનમાંથી જાણી શકો. હે, અવાજ ઓટલાનો ફોન નંબર તો છે જ, 30-14-20-00, એ જોડીને પણ માહિતી મેળવી શકો. શંકરભાઈ ને કે ડોક્ટર પરાશરાજીને ફોન કરીને પણ પૂછી શકો. અને હવે તો ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકાય એમ છે.
એ બરાબર.
અને તમને ખબર છે, હવામાન ખાતાના તારણ મુજબ આ વર્ષે ઠંડી હજી ઓછામાં ઓછા 3-1 મહિના તો રહેવાની શક્યતા છે.
બરાબર છે.
ટૂંકમાં હજી કઈ મોડું નહીં થયું. ઘઉં વાઈ શકાય અને જીરું એવાય શકાય, એમ જ ને?
હા, એમ જ મુકેશભાઈ. અને આમ પણ ઘઉં વાવ્યા પછી 5-6 દિવસે જ બીજું પિયત આપવાનો રિવાજ આપણે ગુજરાતમાં જ છે. બાકી પંજાબ અને હરિયાણામાં તો ઘઉં વાવ્યા પછી 21 કે 22 દિવસે બીજું પિયત આપે છે.
બરાબર છે. અને તો પણ ઘઉંના ઉત્પાદનમાં જરાય ઘટાડો થતો નથી.
બિલકુલ સાચી વાત.
પણ કેટલાય ખેડૂતોની એવી ફરિયાદ છે કે રાયડામાં ચોક ચોક ગામા પડી ગયા, તો એનો ઉપાય શું કરવો?
મુકેશભાઈ, આમ પણ રાયડો છે ને એ 20-25 દિવસનો થાય એટલે પારવવાનો જ હોય છે. બરાબર. એટલે જ્યાં ઘામા પડ્યા હોય અથવા ખાલા પડેલા હોય ત્યાં ઘાટા ચાસમાંથી કાઢી નાખેલા છોડ ફરી રોપી જ દેવાના, એટલે ઉત્પાદનમાં ઘટાડો ના થાય.
બિલકુલ.
પણ કહું છું, આ જીરુમાં તો ફરી વાબા સિવાય એટલે કહું છું બીજો તો કોઈ ઉપાય જ નહીં ને.
હા, એમાં જો વધારે નુકસાન થયું હોય અને છોડ ઉગે એ પહેલા જ માવઠાના કારણે માટી ફરી વળી હોય તો બિયારણ અંદર ને અંદર સડી જાય એવું બની શકે.
સાચી વાત.
હવે આવા સંજોગોમાં જમીન ખેડી નાખીને કે દંતાળ ફેરવીને ફરીથી જીરું વાવવા સિવાય બીજો કોઈ જ ઉપાય રહેતો નથી.
હા, પણ એ વખતે જીરુના બિયારણને ચૂસિયા અને ફૂગથી થતા રોગો સામે રક્ષણ આપવા ફૂગનાશક અને જંતુનાશકોનો પટ આપવાની ખાસ કાળજી લેવી જોઈએ.
એ માટે તો પેલી મેન્કોઝેબ ને કાર્બેન્ડેઝિમ કે બંને મિલાયેલી દવા અને ઈમિડાની હંગાત એસિફેટ મિલાઈ બનાયેલી દવાની જ માવજત આલવાની ને.
બિલકુલ બિલકુલ, એમ જ કરવાનું મુકેશભાઈ.
જોકે DSC અને સજ્જતા સંઘની સાથી સંસ્થાઓ તો જેટલો બને તેટલો જૈવિક ફૂગનાશકો અને જંતુનાશકોનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે.
એ તો બધા ખેડૂતો અમલ કરતા જ હશે ને ભાઈ?
હા, એવા જ એક ખેડૂત છે પોરબંદર જિલ્લાના ભારવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હાથિયાભાઈ હરભમભાઈ ઓડેદરા. હા, એ પોતે તો જૈવિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરે જ છે અને સાથે સાથે આસપાસના અનેક ગામોના ખેડૂતોને પણ ઓછા ખર્ચે જીરું વાવવાની રીત શીખવાડે છે. કો
એટલે કે હાથિયાભાઈ ચાત્ર્યો છે. શંભુભાઈ, આ હાથિયાભાઈ અપનાવેલી રીત વિશે વાત કરો.
ના મુકેશભાઈ, આપણે વાત કરવાની જરૂર છે જ નહીં.
ચમ?
કારણ કે ગઈકાલે એમની પૂરી વાત ફોન પર જ રેકોર્ડ કરાવી ચુક્યા છે. સાંભળો, હાથિયાભાઈએ શું કહ્યું છે તે સાંભળો.
આ વર્ષે જીરા ની અંદર થોડુંક એક અમે ગયા વર્ષે પણ નવીન ઓર્ગોનિક દવાનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ખર્ચમાં ઓછા પ્રમાણમાં ખર્ચ અને સંપૂર્ણ જીવાતનો નાબૂદ થઈ શકે છે. આ વર્ષે પણ ખેતર ની અંદર થોડુંક આપણે અત્યારે જો ટ્રેક્ટરથી તો વાવેતર થઈ શકે એમ નથી, માટે જો ટ્રેક્ટર થઈ શકે તો પણ કોઈ કારણ નહીં, જો આમ તો વાવેતર હોય તો, બાકી માપનું થોડું ઘણું વાવેતર તો આપણે બળદથી પારી બાંધી જીરું છાંટી પછી માટે જરડું ફેરવી દેવાથી એક જ પાણીમાં જીરું ઉગી જાય. કારણ કે અત્યારે વરસાદનું ભેજનું પ્રમાણ વધારે છે અને અત્યારે ઠારને અને જે જીરાની માફક જોઈએ જે ઉષ્ણતામાન 20-30 ડિગ્રીનું એટલું જ ઉષ્ણતામાન અત્યારે છે, માટે જીરું એક જ પાણીમાં ઉગાવવો થઈ શકે. માણસો આજથી 15 દિવસ પહેલા જીરા વાવ્યા હતા, એ જીરા વરસાદ થયો અને અત્યારે જે અમે જીરા વાવ્યા, અમારે જીરા જે આજે 8 દિવસ થયા, અમે ગયા શનિવાર રવિવાર વાવેતર કરેલા હતા, તો 8 દિવસ ની અંદર જીરા ઉગવા મળ્યા. 15 દિવસ પહેલા વાવેલા હતા એ જીરા હજી સુધીમાં ઉગ્યા નતા. આ વરસાદ થયો ત્યારે પડ્યા અને કેટલાય ખેડૂતો પાડી નાખ્યા હતા, માટે જીરા ની ઋતુ અત્યારે જ આવેલી છે. ત્યારે જીરો વાવવાથી 100% જીરો થઈ શકે, કારણ કે જીરા નું ઋતુ જે અનુકૂળ આવે બીજને ઉગાવવાની એ અત્યારે જ મોકા ને આવે છે દરેક ને, જે 15 દિવસ પહેલા અને આજે હમણાં વાવેલા. હજી તો અમારા આજુબાજુના ખેડૂત મોટા ભાગના જીરા નું વાવેતર ચાલુ કરે છે જ, એમ કેતા હતા કે આ વખતે જાકર આવશે ને આ આવશે ને, પછી ખોટી માન્યતા છે નહીં, બિલકુલ ખાતર કોઈ જાય તો નહીં, ઓર્ગોનિક દવા. આ વખતે માંડવીમાં પણ મેં ઘણા ખેડૂતને ખાતરનો પાક મુકાયો હતો, કારણ કે ઓર્ગોનિક દવા અને એવું નવ ફૂટ ઝાડ છે કે એમાં એને કોઈ એવું ખાતરની કાંઈ જરૂર પડતી નથી. એમાં જે આપણે બળદનું આપણે ઢોરનું જે છાણ છે બાકીને આપણે જે વનસ્પતિ જે ખેતરની જેટલી વનસ્પતિ નીકળેલી હોય વનસ્પતિ અંદર ઉમેરવાની, એની અંદર એનું પાછું ખાતર બનાવી કોહવાવી અને પછી એને ફરીથી ખેતરમાં નાખવાનું. એને એક વખત મળે તો બોલે, 4 વર્ષ સુધી ન મળે તો જમીન એવું નથી કે જમીન ધરતી માતા બગડી જાય. ધરતી માતાને આપણે ઝેરી કેમિકલ નાખવાથી બગાડી.
એટલે કે ફૂગનાશક જ છાંટવાની એમ જ ને?
હા એમ જ. સાંભળો હાથિયા ભાઈએ આગળ શું કહ્યું છે તે?
જીરાની અંદર તો પેલા આપણે સુકારાનું દરદ આવે. સુકારાનું દરદ છે એ જયારે અતિશય એકદમ ઠંડી પડતી હોય, જયારે એકદમ અતિશય ઠંડી, ત્યારે દિવસના જ એને સવારના પાણી મોટર વહેલી ચાલુ કરી ત્રણ વાગ્યે એટલે બંધ કરી દેવાની, રાતનું ક્યારામાં પાણી ભરેલું ન રહે એ રીતના પેટ આપવાનું. જેમ રાતના ઠંડી એકદમ હોય અને પાણી પેટ ભરેલું હોય, અગર તો રાતના તમે પાણી આપો તો એ ઠંડી લાગવાથી પછી પાણી જયારે જમીનમાં હોય ત્યારે પછી બીજે ત્રીજે ચોથે દિવસે સુકારો ચાલુ થાય છે. જે સુકારાનું દરદ ઠંડી ત્યારે રાતના ક્યારામાં પાણી ભરેલો રહી જાય, દિવસના આપણે ચાલુ કરીએ તો એ ઠંડી લાગવાથી સુકારો આવે. અતિશય તડકો હોય તે દિવસે દિવસના તડકાનું પાણી ન અપાય એનો સુકારો આવે છે. સુકારાના બે કારણ, એ મેઇન કારણ આ એક જ છે. ઠંડી જેથી બહુ અતિશય ઠંડી હોય તે દિવસે રાતના પિયત નહીં આપવાનું, તેથી વહેલી સવારના પાંચ વાગ્યે પાણી આપી અને બપોરના ત્રણ વાગ્યે બંધ કરી દેવાનું. કારણ કે હાંજના જે દિવસ આથમાનો ટાઈમ થાય તો એ પાણી જમીનમાં હોઈ જાય. જીરામાં બસ 100% જીનું થાય, કોઈ પ્રોબ્લેમ નહીં. ચૂસ્યા આવે એના માટે ઓર્ગોનિક જ દવા છાંટવાની છે. એક જ પ્રકારની કોઈ પણ જીવ ચૂસ્યા જીવત આવે તો એમાં એક જ પ્રકારનું જે લાગુ પડે ઓર્ગોનિક દવા છાંટવા, બીજી જીવાત ન આવી શકે. બીજી જીવાત ના આવે એટલે ખર્ચો બચી શકે, નોર્મલ ખર્ચે ઓછામાં ઓછા ખર્ચ. ખેડૂત મિત્રો 100% જીરો ની અંદર ખેડૂતને સારામાં સારો પૈસો મળે, ખેડૂતનો દીકરો ચોમાસાની મોહમ અત્યારે જીરો વાવવાથી ખેડૂતના દીકરા આગળ આવી શકે. આગળ આપણે જે જીરોનો પૈસો જેમ વધુ મળે એમ એનો નિકાસ વિદેશમાં થાય છે, એટલે આપણા દેશને પણ ફાયદો મળે છે. એટલા માટે જીરું 100% વાવો. ઝાકર આવવાથી સારી આવે તો ઝાકર સારી ના આવે એના માટે નોર્મલ કોન્ટાપ જે આવે એવી દવાનો છે એ સાંકળાઓ એક કે બે રાખવા પડે. એનાથી ઝાકરથી નુકસાન ન થાય, ઝાકરથી કાર્યો નથી આવતું. આપણે નાનું હતું મોટું કર્યું ત્યાં સુધી ઠાર ઝાકર આવ્યા, ઋતુ આવી કાતરા થયા તો એનાથી જીરું ન બગડી શક્યું. એ તો બધી એક માન્યતા ખોટી છે. જયારે તમે પૈસામાં ખર્ચે ખર્ચે કમ્પ્લીટ હેરાન થઈ જાઓ પછી જીરો ભાઈ હજી મારું જીરો હમો નથી થયું ત્યારે ભાઈ એમ કહી દે કે ભાઈ સી જીરો હવે કાર્ય આવી ગયો. એને 24 કલાક ની અંદર 20 કલાક થી કન્ટિન્યુ ખોટો કેમિકલ છાંટવાનું નહીં, ખોટી દવા છાંટવાની નહીં. જીરા ની અંદર બહુ જરૂર દવાની પડતી નથી, જરૂર પ્રમાણે પીયતવાનું. બહુ વધુ પીયત પણ કઈ જીરા ની જરૂર નથી પડતી, જરૂર પ્રમાણે 6 થી 5 થી 6 5 થઈ જાય. આ વર્ષે તો જીરા સ્વાસ્થ્ય ક્ષેત્ર જે મોરના ડોહા કહેતા એમ સ્વાસ્થ્ય નક્ષત્ર નો વરસાદ થયો, પુષ્કળ ઉત્પાદન થઈ શકશે. અને મારો એક જ નિયમ છે, મારો ખેડૂત આગળ કેમ આવે.
વાહ હતિયા ભાઈ વાહ વાહ, ધન્ય છે તમને અને તમારી સેવા ભાવના ને.
પછી
અને મુકેશભાઈ, આજે બધા ખેડૂત મિત્રોને એ જ કહેવાનું છે કે આપણે સૌ ખેતી ખર્ચ ઘટાડીએ અને સજીવ ખેતી તરફ વળીએ,
અને એ જ આજના સમયની માંગ છે.
અરે શંભુભાઈ, હાલ તો એક જ માંગ છે.
કઈ?
ઓમ જુઓ ઓમ જુઓ, આ 7:35 થઈ જવા આવી છે, એટલે આજનો ઇનામી સવાલ પૂછી જ લઈએ.
અને આમ પણ ભાઈ આજે માત્ર સવાલ જ પૂછવાનો છે. ઇનામ જીતનારા મિત્રોના નામ આવતા ગુરુવારે એક સાથે 4 મિત્રોના નામ જાહેર કરીશું, બરાબર? લો મુકેશભાઈ તો સવાલ પૂછો.
હા લાવ લાવ. હા તો મિત્રો, આજનો 196મી કડીનો ઇનામી સવાલ એ છે કે જીરું ને પિયત કયા સમયે આપવું જોઈએ.
હા તો સવાલ બરાબર લખી લીધો ને ખેડૂત મિત્રો, ફરીથી બોલું છું, સાંભળી લેજો અને લખી લેજો બરાબર. જીરું ને પિયત કયા સમયે આપવું જોઈએ.
હાલ જવાબ નોંધાવો હોય તો જોડી દો DSC નો નંબર 02717-232-995. સાથે સાથે જવાબ રેકોર્ડ કરાવો હોય તો અવાજ ઓટલાનો નંબર તો છે જ,
અને હંગાત 50 પૈસાનું પોસ્ટકાર્ડ એ લખી જ નાખવાનું ભાઈ, અને સરનામું તો એક એક ખેડૂત પહોંચશે જ.
બિલકુલ.
અરે સજ્જતાનો સંગ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, ખેતીને લગતી તમારી કોઈ પણ મૂંઝવણનો ઉકેલ આપવા જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા દર ગુરુવારે આપણને જાગૃત કરવાનો આ પ્રયાસ થાય છે.
એટલે એ સલાહનો અમલ કરીએ અને આપણી ખેતીને સુધારીએ. એટલા સંદેશ સાથે અત્યારે તો કહી દઈએ,
નમસ્તે, આવજો.